પ્રભુપદ પ્રીતિ ન, જેને ભગવાનના ચરણોમાં જરાય પ્રેમ નથી, અને ન તો સામુજની કી સાચી સમજણ ન હોય, સમજણ વગરનું જીવન કેવું હોય? કોઈ પણ બાબત, કોઈ પણ કાર્ય સમજણ વગરનું કરવા બેસીએ તો એમાં એને રસ જ ન હોય, કઈ એમાં સારું પરિણામ પણ ન આવે. અને તેનાય કથા સુની લાગઈ ફીકી, એટલે એમને આ ભગવાનની કથા સાંભળવામાં નિરસતા, જરાય એમાં રસ ન પડે. અને ભગવાન હરિ અને હર એના ચરણોમાં જ એને પ્રીતિ નથી, અને એમની બુદ્ધિ કુતર્ક કરનારી નથી, જે હરિહરમાં ભેદ કે ઊંચ નીચની કલ્પના નથી કરતા એવાને માટે છે. એટલે તુલસીજીએ શિવ અને વિષ્ણુની અંદર કોઈ ભેદ નથી, બંને એક જ શક્તિ છે, એક જ સ્વરૂપ છે. એ ભાવનાવાળા જે માણસો છે, જ્યાં સાંપ્રદાયિકતા છે ત્યાં ભેદ છે, ત્યાં ગાડી અનેક પ્રકારની, જોકે પુરાણો જે છે ને, જે જે નામનું પુરાણ હોય એ નામના પુરાણમાં એ દેવને વધારે આગળ પડતા કર્યા હોય, એટલે બીજાને ગૌણ કરી નાખે, અને એનું પરિણામ એ આવ્યું કે સાંપ્રદાયિક સંઘર્ષ, એ સાંપ્રદાયિક સંઘર્ષને અહીંયા ગાડી દૂર કરવા માટે તુલસીજીએ બહુ સરસ કો હરિહર પદ રત, ભગવાન શિવ અને વિષ્ણુના ચરણોમાં જેને પ્રીતિ છે, ક્યારે ભેદ નથી, એટલે એમાં રત રે. રામ કૃષ્ણ હોય કે રામ હોય, વિષ્ણુ હોય કે શિવ હોય, પણ એ પરમ તત્વ પરમાત્મા એ એક જ છે, એમાં કોઈ પણ ભેદ ન રાખે, અને એની અંદર કોઈ પણ જાતનો કુતર્ક ન કરે કે આ મોટા અને આ નાના, આ અમારા આ તમારા, અમે મોટા તમે નાના, આ પ્રકારનો જે ભેદ ઘણી જગ્યાએ શિવને ઉતારી પાડ્યા છે, અતિશય ઉતારી પાડ્યા છે, પણ એ શોભતું નથી. એટલે સુધી કહી દેવે કે શિવ નિર્માલ્ય ના ખવાય. તો વિષ્ણુને અર્પેલું નિર્માલ્ય તો કહેવાય જ ને, એ કેવી રીતે કહી શકાય? જો કૃષ્ણને અર્પેલું કૃષ્ણનું નિર્માલ્ય થઈ ગયું, નિર્માલ્ય શબ્દ કેટલો હલકો છે, તો રામ કૃષ્ણ વિષ્ણુને અર્પણ અને શિવને નિર્માલ્ય, તો આ ભેદ. એના માટે તુલસીજીએ ખાસ એક કટકુર કે ઈશ્વરી તત્વ કોઈ અલગ નથી, અને એમાં ઊંચ નીચ નો ભેદ માનવા વાળો એ પોતે જ બાળક બુદ્ધિ છે. ગમે એટલો વૃદ્ધ થયો હોય, પણ જ્યાં સુધી ઈશ્વરમાં ભેદ પાડવા વાળો, એ તો સર્વવ્યાપક છે, સર્વમાં એ તત્વ છે. વિષ્ણુ તત્વ, શિવ તત્વ દરેકની અંદર છે, પણ વિષ્ણુને પાલનહાર કહ્યા એટલે બહુ સારા, અને શિવને રુદ્ર કહ્યા, સંહારક કહ્યા, એટલે પેલું મૃત્યુ જેમ કડવું લાગે ને, એમ શિવ પ્રત્યે અણગમો લાગે. આ ભાવ ન, એ તો ભેદ ત્યાં છે કે જ્યાં ગાડી કુવા, પણ એ ભેદની અંદર જુઓ કે જ્યાંથી ભગવાનને માટે તો યતો જાયતે, જેમાંથી ઉત્પન્ન થયું, પાલ્યતે જેમાંથી આપણું પોષણ થયું, લીયતે પરમ, અને એન એ પરમની અંદર વિલીન થવાનું, ક્યાં આગુ પાછું થવાનું છે, ક્યાંય જતું નથી, બધું અહીંયા જ વિલીન થાય છે, અને અહીંયાથી એનું પાલન પોષણ થાય છે, જન્મે છે. કઈ આ પાંચ ભૌતિકતા કઈ દૂર જતી રહેતી હશે ને પાછી આવતી હશે, શરીરમાંથી છૂટા પડ્યા, અને ફરી પાછું એ અન્નમાંથી એ પાછું શરીર ઉત્પન્ન થવાના છે. એટલે ભેદ ક્યાંય ન રાખે, કોઈ તર્ક ન કરે કોઈ જાતનો. ઈશ્વરી જે શક્તિ છે એ તો સર્વત્ર સર્વવ્યાપક છે, સર્વમાં છે. શ્વાસોશ્વાસ લેવાનું છે, કોનો જુદો જુદો છે. જે હવામાંથી એક નાનો માણસ શ્વાસ લે છે, એ શ્વાસ એનો નીકળ્યો એ જ પેલો બ્રાહ્મણ કે બધા લેવાના છે. અને શુદ્ર અને બ્રાહ્મણ ને ક્યાં ભેદ રહ્યો? અરે આ ઉચ્ચિષ્ટ થયેલી હવા તારાથી શ્વાસમાં લેવાય? રે ભગવાન ભગવાન, એ ભેદ નથી યાદ રહેતો. શ્વાસોશ્વાસ ના લેવાય એમ નથી કહેતો. તો આ કુતર્ક કે સર્વને માટે ભગવાન સૂર્યનો પ્રકાશ પણ એક સરખો છે, જીવવા માટે સર્વને માટે હવા શ્વાસ લેવા માટે એક સરખો, અન્ન પણ છે જળ છે, એમાં ભેદ નથી. દરેકને આ બધા પોષણ આપે છે, તો પછી એની અંદર ભેદ ક્યાં રહ્યો? એટલે ઈશ્વરી તત્વની અંદર ક્યારે કોઈ પણ પ્રકારનો ભેદ રાખવો ન જોઈએ. જે સર્વમાં છે, પાંચ ભૌતિકતા સર્વમાં છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, અન્ન વગર કે શ્વાસોશ્વાસ કે પાણી વગર તો ચાલવાનું નથી. તો એ શરીરો સૌની અંદર આ જમીનની આ ધરતીની માટીમાં આટલા બજો વર્ષથી કેટલાય જન્મ્યા ને કેટલાય મર્યા ને એની એ માટી કેટલામાં ગઈ ને કેટલામાં ફેરફાર થયા, બોલો એમાં ભેદ છે કશું? આ માટી મારા શરીરમાં આ માટી ના ચાલે, આજ અનાજ ખાવ ને આ ના ખાવ. તો આમ તર્ક કુતર્ક થી કરીને જે ભેદ દ્રષ્ટિ છે ને એ સંઘર્ષ અને ક્લેશ ઉત્પન્ન કરે. અને જ્યાં સુધી સંઘર્ષ ને ક્લેશ રે જીવનમાં, ત્યાં સુધી સાચું ભજન કોઈ દિવસ થઈ શકે નહીં. આ ઊંચો આ નીચો, આ સારો ના ખરાબ, મનમાં એ જ ઘોળ્યા કરતું હોય ત્યાં તમે ભગવાનને ક્યાં અંદર બેસવાની જગ્યા આપવાના? પરમાત્મા સર્વત્ર સમદર્શન એક જ છે, જુદો છે, અને બધામાં એક જ દ્રષ્ટિ છે. સર્વત્ર સમદર્શન ભગવાને કહ્યું ગીતાની અંદર કે સૌમાં એક સમાનતા જુઓ. તો એટલા માટે અહીંયા આગળી તેને કહું મધુર કથા રઘુવરકી, અને તેઓને રઘુનાથજીની આ કથા મીઠી લાગશે. જે ભેદ દ્રષ્ટિ છોડીને ભગવાનનું ભજન કરે છે, ભગવદ ભજન છે એ મનને સમજાવવા માટે, મનને નિયંત્રણમાં રાખવા માટે, અને જ્યાંથી પણ સારું મળતું હોય એ લઈને મનને શાંતિ આપવી, મનને સંયમમાં રાખવું, આ સત્સંગ અને ભગવત કથાનું લક્ષ્ય ને હેતુ છે. જો સત્સંગમાંથી શાંતિ અને સદાચાર સંયમ લેવાને બદલે આ ઉપાસનાઓના સાંપ્રદાયિક ભેદમાં ખેંચાતાની અંદર ક્લેશ, તમને ક્યાં શાંતિ સુખ આપશે? એ તો સંસારમાં ક્લેશ ને ખેંચાતાણ તો છે જ, અને ભગવત ભજનની અંદર જો ખેંચાતાણ ને ક્લેશ હોય તો એને શું કરવાનું? તુલસીજી સમાધાન આપી રહ્યા છે. ભગવત ઉપાસનાની અંદર જે કઈ હોય જ્યાં હોય, હા એટલી જરૂર કહે છે, શ્રી રામમય સબ જગ જાની, જ્યાં જઉં ત્યાં મારા ભગવાન જ મને દેખાવા જોઈએ. બસ મૂર્તિ ગમે તે હોય પણ જયારે હૃદયથી વંદન કરું ને તેમાં એની અંદર એ મૂર્તિમાં મારા ભગવાન જ, મારા જય મહારાજ જ દેખાય. ચાહે બદ્રીનારાયણમાં ગયા છીએ, મારા મારા જે મારા તપ કરી રહ્યા છે, નરનારાયણ સ્વરૂપે લક્ષ્મણદાસજી મહારાજના સ્વરૂપ, અરે દક્ષિણમાં રામેશ્વરમાં ગયા હે, કાશીમાં ગયા હોય ત્યાં મારા ભોળાનાથ તપસ્વી થરીને બેઠા છે, ભસ્મ ચોળી છે, જટા છે માથે. એટલે આ વસ્તુ આપણે તુલસીદાસજી બહુ સરસ રીતે બંધ, ગમે ત્યાં તુલસીદાસજી એકવાર શ્રીનાથજીમાં ગયા અને શ્રીનાથજીની અંદર દર્શન કરતા એમણે સીતારામની જે બોલાવી, લોકોએ ધક્કો મારીને બહાર કાઢ્યું 500 વર્ષ પહેલા. પછી તુલસી ઉભા રહ્યા, ત્યાંથી હટ્યા જ નહીં, હર્ષ કરી ભગવાનની જોડે. અને ભગવાનને એ હઠ પૂરી કરવી પડી. ક્યાં કહું છબી આજ કી, ભલે બિરાજો નાથ આપ બહુ સુંદર લાગો છો, પણ તુલસી મસ્તક તબ નમે, પ્રભુ ધનુષ બાણ લ્યો હાથ, હાથમાં ધનુષ ને બાણ લ્યો હાથમાં, તો જ માથું નમાવીશ, હઠ લઈને બેઠા તુલસી. એ શ્રીનાથજીને હાથમાં ધનુષ બાણ ધારણ કરવા પડ્યા, દંડવત પ્રણામ કર્યા, અને ત્યાંના આચાર્યોને વૈષ્ણવો પણ તુલસીને ઝૂકી પડ્યા છે. અભેદ જ્યાં જોઉં ત્યાં પંદવ, મારા સીતારામમાં સબ જગ જાની, બધે જ મારો ભગવાન છે એવા ભાવ. અને એટલે સાંપ્રદાયિક ભેદભાવ તોડવા માટે તુલસીજીએ આ વિચાર અહીંયા મૂક્યો છે.